நமோதுவே சௌரியந்தானம் நமோதுவே சௌ சிதானம் நமோதுவே சௌ ஆயிரியானம் நமோதுவே சௌ ஜாயானம் நமோதுவே சௌ திரிகாலவர்த்தி சாவனம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிணம் பகவானையோ மகிழம் கோக்குமோவி மங்களம் குன் கொண்டாரி உஜேந்திரம் போசு மங்களம் நமாசுமரி சாதாரி சுவானும் பிரத்யாசாஸ்தி சுவாய் பவாய சர்வாய்
சித்தி உபாய் 199 का था। सम्यक दर्शन की व्याख्या हो गई, बार व्रतनी व्याख्या थी यानी संसार अंत ही એના અતિચારો ને થઈ જ્ઞાન ના અતિચાર માં નથી નાખ્યા. દર્શન ના લીધા ત્રણ ક્ષણો વ્રત ના ત્રણ ગુણો વ્રત ના ચાર શિક્ષણ અને સંસાર એને 70 જ્ઞાન નામ લીધા નથી. આ લોકોમાં જ્ઞાન ના આવે 14 શ્રેતામાં જમવા એમ ચામેલી એણકમ કંપની આવે છે ને 14 આવે છે. આમાં આપણે જ્ઞાન ના આચાર ના આવે તો 8 આવે છે. કાળે ભણવું વિનય ભણવું આવે છે 8. એનાથી વિરુદ્ધ દોષ તેમ લેવા અતિચાર નો ત્યાગ કરવાનું ફળ અતિચારાં અપરાનપિ અતિચાર અપરાનપિ સંપ્રત્યક્ષ પરિવર્ત્ય સમ્યક વ્રતશીલે અમલે પુરુષાર્થ સિદ્ધિમ એતત અતિરાત. એની ટીકા આ રીત્યા અતિચાર ટીકા છે ને ટીકા અને બીજા પણ જે દોષ એને લગતા અતિક્રમ વ્યતિક્રમ આદિ સમ્યક દર્શનમાં વ્રતમાં સંસારમાં આવી જાય. તેને સારી રીતે વિચારીને સંપર્ક તર્ક છે ને, સારી રીતે વિચારીને છોડે છે. એનું બરાબર જ્ઞાન કરીને કે આ દોષ છે એમ જાણીને છોડે છે. અને નિર્દોષ સમ્યક દર્શન 5 અણુવ્રત 4 શિક્ષાવ્રત 3 ગુણવ્રત એમ લીધું. પછી એ બધા વ્રતોના પાલન દ્વારા જીવ શીઘ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. ભાવાર્થ છે એનો, પુરુષ નામ આત્માનું છે. અને અર્થ નામ મોક્ષનું છે. આત્માને મોક્ષ નામ પરમાનંદની પ્રાપ્તિ કેમ થાય આ રીતે સ્વાશ્રિત નિશ્ચય શુદ્ધિ સહિત એ આપણે કૌંસમાં નાખવું પડે છે. અંદરમાં નથી એનું, કારણ કે પાઠ આટલો છે ખરો ને. આ રીતે વ્રતોના પાલનથી સંગત ચારિત્રની પ્રાપ્તિ થાય એનો અર્થ મૂક્યો કે આ રીતે સ્વચૈતન મૂર્તિ જે આનંદ સ્વરૂપ એનો આશ્રય કરીને જે ચારિત્રને વ્રત થાય એને લઈને મુક્તિ થાય છે. આત્મા આનંદ સ્વરૂપ શું ચૈતન વસ્તુ, એનો અંતરના આશ્રય કરી અને સમ્યક દર્શનના ચારિત્ર થાય ત્યારે એની અંદરમાં 12 વ્રત આદિના જે વિકલ્પો છે એને નિમિત્ત તરીકે ગણીને એનાથી મુક્તિ થાય કહેવામાં આવે. સમજાય છે? કાંઈ અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાથી ભગવાન આત્મા પોતાનો શુદ્ધ આનંદ ત્રિકાળી આનંદ ચારિત્ર સ્વભાવ કહો કે આનંદ સ્વભાવ આનંદ એ સુખથી પ્રધાનતાથી ચારિત્ર સ્વભાવ સમ સ્વભાવ એ ચારિત્રની પ્રધાનતાથી કથન છે. આત્મામાં સમ સ્વભાવ અને આનંદ સ્વભાવ એને આશ્રિત થઈને જે ચારિત્ર પ્રગટ થાય છે એ ચારિત્ર ખરેખર મુક્તિનું કારણ. એમાં પછી વ્રત આવે ને એ વ્રત બતાવે છે નિયમિત રૂપે. એમાં એવા વ્યવહાર વ્રતો હોય છે એ બતાવે છે કે ત્યાં આટલી શુદ્ધિ એને હોય છે એમ છે. અંદર મોક્ષ માર્ગ બે પ્રકારના કહે છે ને એમના કહેવામાં આવે ને. કથન તો બે પ્રકારનું છે ને, નિશ્ચય વ્રત ને વ્યવહાર વ્રત બે મોક્ષના કારણ છે એમ કહેવામાં કરવું પણ એમ આવે. પણ ખરેખર તો નિશ્ચય વ્રત જ મોક્ષનું કારણ છે. આત્મા વિનાયક સ્વરૂપ એને આશરે જેટલી ફિરતા થાય એ જ મોક્ષનું કારણ છે. પણ એનું નિરૂપણ કથન બે પ્રકારે છે, વ્યવહાર અને નિશ્ચય. તો આત્માનો જ શુદ્ધ સ્વભાવ એને આશરે જે ચારિત્ર પ્રીતું એ યથાર્થ નિશ્ચય છે. બાર વ્રતાદી છે એ વ્યવહારે ઉપચારે વ્રતે એ બે થી મુક્તિ થાય એમ નિરૂપણ કથન છે. સમજાવું કાંઈ વાસ્તવિક વસ્તુ તો એક જ. ભગવાન આત્મા પોતાને સ્વ આશ્રયથી દર્શન પ્રગટ કરે, સ્વ આશ્રયથી જ્ઞાન ને સ્વ આશ્રયથી ચારિત્ર, બસ એ જ યથાર્થ મુક્તિનું કારણ છે. બીજું સાથમાં વ્યવહાર વ્રતથી મુક્તિ થાય એવું નિરૂપણ નિમિત્ત દેખીને કરવામાં આવ્યું છે. સમજાણું કાંઈ તપ વિના સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થતી નથી છે ને બોલી. હવે તપ વિના તપ હારે હોય છે. ચારિત્ર જ્યાં હોય ત્યાં નિશ્ચય તપ અને વ્યવહાર તપ નિયમિત રૂપે હોય છે. જ્યાં આત્મા પોતાના આનંદ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરી દર્શન જ્ઞાનને ચારિત્ર પ્રગટ કરે છે એમાં નિશ્ચય તપ હારે ચારિત્રને ભેગું હોય છે. અને વ્યવહાર તપ પણ બાર પ્રકારના તપ નિયમિત રૂપે હોય છે. કથન તો બે પ્રકારના છે ભાઈ, વસ્તુ એક જ પ્રકારે છે પણ નિરૂપણ બે પ્રકારે. ધુરંદરજીનું વાક્ય એ સર્વત્ર વ્યવહાર નિશ્ચયનું આ લક્ષણ જ્ઞાતવ્ય જાણવું મહાસિદ્ધાંત છે. નિશ્ચય છે, યથાર્થ છે, વ્યવહાર છે, તે જોડે નિમિત્ત ઉપચાર દેખીને તેને વ્યવહાર કહેવામાં, વ્યવહાર દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે. ખરેખર એ મોક્ષનો માર્ગ વ્યવહાર વ્રત, વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન એ ખરેખર મોક્ષનો માર્ગ નથી. જગતની શૈલી તત્વની કથન પદ્ધતિ એવી હોય એને માની લે કે બે પ્રકારે મોક્ષ છે. મોક્ષ સ્વરૂપ તો આત્મા છે, પૂર્ણાનંદનો નાથ, આનંદનું ધામ છે. એમાં અંતરમાં ઠરવાથી દ્રષ્ટિ જ્ઞાન ઠરવાથી મુક્તિ થાય છે. કઈ બહારના વિકલ્પ જે થાય એનાથી બંધ થાય, છતાં એને નિમિત્ત તરીકે કથન ગણીને વ્યવહાર એ અનુકૂળ નિમિત્ત છે એટલે એમ કરીને એનાથી મુક્તિ થાય એમ આરોપી કથન છે. સમજાણો આમાં. હવે નીચે વ્યાખ્યા કરી તપ શબ્દ પીડ્યો છે ને નીચે નોંધ. સમ્યક તપનો અર્થ સાચો તપ એને કહેવામાં આવે છે કે સુદુપયોગ રૂપી મુનિધર્મ, શુદ્ધ ઉપયોગ રૂપી મુનિ ધર્મને સંગત તપ કહેવામાં આવે છે. તપ કલ્યાણ કહેવામાં આવે છે ને, ભગવાનના ગર્ભ કલ્યાણી, જન્મ કલ્યાણી, તપ કલ્યાણી, કેવન કલ્યાણી, મોક્ષ કલ્યાણ આવે છે ને નિર્માણ. તપ કલ્યાણીનો અર્થ મુનિપણો અને મુનિપણાનો અર્થ શુદ્ધ ઉપયોગ. પાંચ કલ્યાણી કાતે ને તો ઉસકો તપ કલ્યાણી કહેતા હે ને, ચારિત્ર લેતે તપ કલ્યાણી કહેતા હે. ચારિત્ર એ તપ છે ખરેખર. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં ચરવું રમવું આનંદમાં જમવટ થઈ જવી, એ જે ચારિત્ર એ જ એની અંદરમાં ઈચ્છાનો ઉગ્રપણે અભાવ, એને તપ કહેવામાં આવે છે. ભાઈ તપ છે, એ નિમિત્ત રૂપે છે. સંગત તપનો અથવા શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ એક વાત. સાચા તપની વ્યાખ્યા ચારિત્ર બંધ થવું, તે ચારિત્ર બંધ થવું એટલે શુદ્ધોપયોગની પ્રાપ્તિ કરવી તે. જી એ વાત હે ભૈયા. આત્મા મેં ઓ શુભ ને અશુભ જે ઉપયોગ છે એ અશુદ્ધ ઉપયોગ છે, એ તો બંધનું કારણ છે. શુભ ને અશુભ ઉપયોગ છે એ બધું બંધનું કારણ છે. એ તપ નથી તેમ યથાર્થ ચારિત્ર એટલે મુનિપણું નથી. યથાર્થ મુનિપણું તો મોક્ષનું કારણ છે, આ સ્વભાવ તે બંધનું કારણ છે. ત્યારે યથાર્થ મુનિપણું એટલે શુદ્ધ ઉપયોગ રૂપ મુનિપણું સંયત તપની વ્યાખ્યા જે છે. કારણ ચારિત્ર અંગીકાર કર્યો એટલે સામ્ય ભાવ અંગીકાર પ્રવચન સારમાં પહેલી કથાઓમાં આવે છે. સામ્ય ચારિત્ર અંગીકાર કરવાની વ્યાખ્યા ખરી આ છે, એને સામ્ય ભાવ અંગીકાર કર્યો, વિતરાગ ભાવ અંગીકાર કર્યો, શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ અંગીકાર કર્યો. હું સમજાય છે ભાઈ? એમાં એ જ આવે છે પાંચ ગાથામાં પહેલી પ્રવર્તન સાર શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ પાંચ આચારનું વર્ણન કર્યું છે, એ બધું જ્ઞાન દર્શન થાય શુદ્ધ ઉપયોગ માટે. ગુરુમજી લીધું છે મુનિ ધર્મ કેવો, શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી સ્વભાવ સાધન દ્વારા ચાર ઘાતી કર્મનો નાશ કરી હરિહન પદને પામે છે. બહુ સરસ વાત કરી માણસને, પણ પોતાની દાપણ આજે પોતું બીજો ગઢ પંડિતો એનું બહુમાન થઈ જાય એને ગોઠતું નથી. હિન્દીમાં આ તો ગુજરાતીમાં છે, હિન્દીમાં એમ કે લખ્યું છે. પહેલી વ્યાખ્યા પ્રવચન સારની અપેક્ષા મૂકી દીધું. અરિયંત્રનું ફળ જે ગ્રસ્ત પણ છોડી મુનિધર્મ અંગીકાર કરી, મુનિધર્મ એટલે શુદ્ધ ઉપયોગ, નિજ સ્વભાવ સાધન વડે, નિજ સ્વભાવ શુદ્ધ સ્વભાવના સાધન વડે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી અનંત ચતુર્થ બિરાજમાન થયા એના મર્યાદ સિદ્ધમાં એમ લીધું. જુઓ જે ગ્રસ્તી મુનિધર્મ સાધન વડે ને એમ લીધું, જોયું બોલો જેની સ્વભાવ સાધન કયો થો ને એને એને મને મુનિધર્મ સાધન વળી ચાર ઘાતીનો નાશ કરી એમ થયું. પછી આચાર ઉપર સાધુ જે વિરાગી બની ગ્રસ્પણ છોડીને એમ કહ્યું હતું ને વિરાગી બની બરાબર ઉદાસીન પરથી થઈ સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધ ઉપયોગ મુનિધર્મ અંગીકાર કરી આચાર ને ઉપાધ્યાય ને સાધુ એને કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કરી કઈ અઠ્યા મળતું એ તો વ્યવહાર વચ્ચે આવે એને કહેવાય. પછી વ્યવહાર કે છે આગળ કે છે એ પોતે જ કે છે કે મૂળ ભાવ અંગીકાર કર્યો છે. સાન ભાવ જે પ્રવર્તન સારમાં કુંકુંદ આચાર લીધો છે હું સાન અંગીકાર કરું વચ્ચે સમજણનો ઉદયનો મદભાગ આવી જાય છે એને ઓળંગીને હું શુદ્ધ ઉપયોગ રૂપે સાન ભાવ અંગીકાર કરું. એનું નામ મુનિપણું છે બાપા. મુનિપણું એટલે જોયું શુદ્ધ ઉપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કે અંતરંગમાં તો એ શુદ્ધ ઉપયોગ વળી પોતે પોતાના અનુભવે છે એને આચાર ને ઉપાધ્યાય કહીએ ત્યાં તમારા ગામમાં તો આ છપાયા છે, મને 2000 ગયા તમારા શેરું જીવ બંધ આપ છપાયો છે ભેગા. મીઠા લાવજે ને, મીઠા મીઠા ભાઈ મીઠા બરાવશે કે નહીં? અતિ એ છપી છે, નવું કે એમ કે વાત નથી. અંતરંગમાં એ શુદ્ધ ઉપયોગ વડે પોતે પોતાના અનુભવે છે, પરદ્રશમાં અમથી ધારતા નથી, પોતાના જ્ઞાન આદિ સ્વભાવને જ પોતાના માને છે. પરભવમાં મંત કરતા કેટલી વાત લીધી સર, મુખમાં પ્રકાશ આચાર ઉપાધ્યાય સાધુ એને કેવા એ અહીં કહ્યું જોવું. આપણે સમ્યક તપ નો અર્થ શુદ્ધ ઉપયોગ મુનિધન આપણે એની વ્યાખ્યા અહીં તો જાણું કાંઈ. શુદ્ધ ઉપયોગ એટલે દયા દાન વ્રત ભક્તિના પરિણામે શુભ ઉપયોગ છે, હિંસા જૂઠું છોડી અશુભ ઉપયોગ છે, બે મુનિપણો નથી. એ આચાર ઉપાધ્યાય પદી નથી, આચાર ઉપાધ્યાય ને સાધુ પદ ભગવાન એને કહે છે કે જ્યાં આગળ શુભ શુભ ઉપયોગ અશુદ્ધ ઉપયોગથી ખસી પોતાના આત્માના દર્શન જ્ઞાન પૂર્વક શુદ્ધ ઉપયોગ નામ શુદ્ધ આચરણ, શુદ્ધ આચરણ એની વિતરાગતાનું આચરણ એને અહીંયા મુનિપણ આચાર ઉપાધ્યાય કહેવામાં કો સમજાણું ખાય. હે, એ સચ્ચા મુનિ ધર્મ હે, વિતરાગ માર્ગ કા એનમાં તો હે નહીં. પરમેશ્વર જૈન સિવાય તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા વિતરાગ મૂર્તિ પ્રભુ એની વાણીમાં આ એવું છે, જીનની વાણી એની વાણીમાં વિતરાગ મૂર્તિ લીમ થઈ ગયેલા વાણી કહીશ જાણો. અથવા બે પ્રકાર પડે, સમ્યક તપનો અર્થ શુદ્ધ ઉપયોગ નું મુનિ ધર્મ છે, અથવા નિજ પરમાત્માના આશ્રય એની વ્યાખ્યા ખરેખર કોઈ શુદ્ધ ઉપયોગ ની કઈ અથવા કે નવું નથી. નિશ્ચય સમ્યક દર્શનચારી શુદ્ધિ વળી શુભાશુભ ઈચ્છાઓના નિરોધ રસીના થી વાત કરી છે. આત્મામાં નિશ્ચય આ નિજ પરમાત્માના આશ્રય નિજ શુદ્ધ પરમાત્મા કારણ પરમાત્મા પોતાનો સ્વભાવ ટીકાવ એને આશ્રય નિશ્ચય સમ્યક દર્શન હાથનું સમ્યક દર્શન, નિશ્ચય એટલે હાથનું સમ્યક દર્શન, વ્યવહાર એટલે ઉપચારિક સમ્યક દર્શન. નિશ્ચય જ્ઞાન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ સ્વરૂપ છે એનું જ્ઞાનના વેદનથી જ્ઞાનનું પ્રગટવું એ સ્વભાવ શુદ્ધને આશ્રે એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે અને સમ્યક ચારિત્ર. નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય જ્ઞાન ત્રણેને લાગુ પાડવું, નિશ્ચય ચારિત્રરૂપ, નિશ્ચય ચારિત્રરૂપ આચાર ચારિત્રરૂપ આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ આચાર ચારિત્રરૂપ શુદ્ધિ ભરી એની નિર્મળતા દ્વારા શુભાશુભ ઈચ્છાઓના નિરોધ પૂરો કે નાસ્તી થી વાત કરી. આવા ભાવથી એમાં શુભાશુભ ઈચ્છાનો નિરોધ થઈ જાય આત્મામાં. એથી શું થાય છે? આત્મામાં નિર્મળ નિરાકુર મળ વિનાનું આકુળ વિનાનું જ્ઞાન ને આનંદના અનુભવથી ભગવાન આત્માના જ્ઞાનનો આનંદનો જે અનુભવ શુભાશુભ ભાવનું રોધન થતા સ્વભાવના જ્ઞાન ને આનંદનો જે અનુભવ એ અખંડિત પ્રતાપ રહેવું આ તપ છે ને, તપ પ્રતપંતી તપ એમાં અખંડિત પ્રતાપ બંધ રહેવું, પોતાની અંતર આનંદની પ્રતાપ વંશોભાથી અંતરમાં સ્થિર અતિન્દ્રિય આનંદના અનુભવમાં રહેવું, નિસ્તરંગ ચૈત્રનું પેઠો બેઠવું, જેમાં તરંગ નથી, વિકલ્પ ના, ભેદ નથી, જેમાં એકલો ભગવાન અતિન્દ્રિય આનંદનો કંદ સ્વરૂપમાં અતિન્દ્રિય આનંદના સ્વાદની ઉગ્રતામાં પડ્યો છે, એનાથી ચૈતન રૂપે શોભિત થવું જોઈએ. ચૈતન રૂપે રાગભાગની શોભા એ નથી, નિસ્તરંગ તરંગ વિનાના ભેદ વિનાનું ચૈતન પણ શોભિત થવું તે તપ છે. આમ નામ તપની સાચી વ્યાખ્યા છે. ત્યારે પછી બાર પ્રકારના તપ તેને નિમિત્તને વ્યવહારે કહેવામાં આવે. સમજાણું કાંઈ? આવું નિશ્ચય તપ ભૂમિકા અનુસાર સાધકને હોય છે. આવું ખરું તપ ભૂમિકા અનુસાર સાવકને મુનિના દીધું સાધન હોય છે. ત્યાં બાહ્યમાં બાર પ્રકારના તપમાંથી યથાયોગ નિમિત્ત હોય છે, પછી બાર પ્રકારના તપમાં વ્યવહાર પણ તપનો હોય, નીચે આવું હોય ત્યારે આવું નિમિત્ત એને હોય, તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહાર તપ કહેવાય છે. નિશ્ચયનું તપનું જ્ઞાન કરાવવા વિકલ્પવાદી જે બાર પ્રકારના આવે, અનુસરણ કરું કા વિકલ્પવાદી, એને બાર તપના એનું નિશ્ચય તપનું જ્ઞાન કરાવવા વ્યવહાર તપને વ્યવહાર કહેવામાં આવે. વિશેષપણે સમજવા માટે જુઓ મોક્ષ માર્ગ પ્રકાશક અધ્યાય હાથ નિદ્રા તત્વની શ્રદ્ધાની અયથાર્થતા હાથમાં અધ્યાયમાં બહુ લીધી છે. 196 થઈ 197 સકળ ચારિત્ર વ્યાખ્યાન છે. આજે પેટામાં ગ્રસ્તો ચારિત્ર અંગીકાર કરવું એ અપેક્ષા વાત છે. સમજાણું? પછી મુનિની વ્યાખ્યા પછી લેશે. મુનિપણાનો જો આવો કહેશે, મુનિ પણ અંગીકાર કરશે ને પછી કહેશે ને મુનિવર ધારણ કરવાનું બધી બસ નથી લેશે. આ સાવકની સંધિ કરતા એને ચારિત્ર લેવું એમ વ્યાખ્યા, ચારિત્રમાં મુનિ પણ એમ વ્યાખ્યા છે. પછી આવશે ને મુનિવર ધારણ કરવાનું લીશ બસ પહોંચી લઈશ. ના અર્થમાં એમ છે, બધું અર્થમાં એમ છે. જો બસ 199 એમ કીધું. અહીં સુધી ગ્રસ્તના વ્રતોનું વર્ણન કરવું કહ્યું 199 છે. ભાવાર્થમાં 199 ના ભાવાર્થમાં છે. અહીં સુધી ગ્રસ્તના વર્ણન કર્યું, ત્યાર પછી અમૃતચંદ સ્વામી મુનિઓના ચારિત્ર વર્ણન કરે છે. ક્યાંથી બસે થી સમજાણું કાંઈ? એ સાવકે પણ ભાવના મુનિપણો લેવાની કરવી એમ કહેવા માંગે. એને લાભ દેખે લાભની વધારે કેમ ભાવના ન કરે? સમજાણું કાંઈ? સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી લાભ છે, સમ્યક ચારિત્રથી પણ મહા લાભ છે. જાણો કાંઈ? ગ્રસ્તે પણ આવી ભાવના યથાશક્તિ યોગ હોય ત્યારે એને પણ ચારિત્ર ભાવ લેવું એમ કહેવા માટે અધિકાર લીધો છે. એકો હતા ચારિત્ર અંતર્ભાવા તપોપી મોક્ષ્યંગમ માર્ગમે ગતિતમ અનિગુહિત નિર્વીર્યે વીર્યે તદપી નિષેવ્યમ સમાહિતમ સ્વ અંતે. એની ટીકા. સમ્યક ચારિત્રમાં સમાવેશ પામતો હોવાથી તપને પણ શાસ્ત્રોમાં મોક્ષનું કારણ કહ્યું. એમાં નિશ્ચય તપ લેવું અને વ્યવહાર બે તપ લેવા, આ નિશ્ચિત વાત છે. જેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના જોયું સાવકે યથાશક્તિ હો શક્તિ પ્રમાણે એમ છે. સમજ્યા વિના, દર્શન વિના, જ્ઞાન વિના તો ચારિત્ર હોય નહીં, પણ દર્શન ને જ્ઞાન સહિતમાં શક્તિ તપ ત્યાગ આવે છે ને. હે શક્તિ પ્રમાણેનો વ્યવહાર અને નિશ્ચય ચારિત્ર લેવું શક્તિ જોઈને પરિણામને જોઈને કવાલ વૃક્ષ ટકા ભાવમાં પોતાનો નિર્વાહ થશે કે નહીં એમ વિચારીને સમ્યક દર્શન જ્ઞાન સહિત ચારિત્ર ગ્રહણ કરવું સમજાવું કાય આવી વાત આવે એટલું કે સમજાવીને પણ આવે તો ચાલો અંગીકાર ચારિત્ર લઈ જવો એટલે ઉપરના કે ચારિત્ર ઠેકાણા નીચે દર્શન કા ઠેકાણા નહીં અને ચારિત્ર લઈ લો પાંચમા વર્ષ લઈ લો હા તો સાવક પણ અચ્છા પ્રગટ હોવા હૈ ભાવના ચારિત્ર હોવાની ચાહીએ યથા શક્તિ ગ્રહણ કરને કી ભાવના હોતી હૈ એમ કહેશે ભાઈ જેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના અનિયુત છે ને અન્ય ગુહિત વીરની જ વીર પોતાના પુરુષાર્થને ગોખ્યા વિના પુરુષાર્થની ગતિ કામ કરે તો એ ચારિત્ર અંગીકાર કરું પોતાનું મન વશ રાખી નહીં પણ મનને વશ રાખીને ઈચ્છા નિરોધ કરીને તી તપનું પણ આચરણ કરવું જોઈએ તપ એક પ્રકારે વ્યવહાર ચારિત્ર છે મુનિપણું કહ્યું ને મુનિપણું મુનિપણું વ્યવહારે વ્યવહાર ચારિત્ર છે મુનિપણું નિશ્ચય શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્ર છે સમજાવું કાંઈ મુનિપણું નિશ્ચય શુદ્ધ ઉપયોગરૂપ ચારિત્ર છે અને મુનિપણું વ્યવહારે પંચમાવર આદિનું રૂપ ચારિત્રનું તપ છે જ્યાં નિશ્ચય હોય ત્યારે આવો વ્યવહાર હોય છે એમ ગણીને અહીંયા તપ વ્યવહાર ચારિત્ર ભૂતાર્થનો આશ્રય કરનારને એ કંસમાં આપણે નહીં કહું વ્યવહાર ચારિત્રથી નીચે ચારિત્ર કહી જે સમય ચારિત્ર છે એ છે અંદર બાબતમાં જ્યાં પંચમહાવ્રતને અઠ્યાવન ગુણના વિકલ્પો હોય છે ત્યાં અંતર પોતાને ત્રણ કષાયના અભાવરૂપ ચારિત્ર હોય છે એને હોય છે એ બતાવવા આનાથી પ્રાપ્ત થાય એમ કહેવામાં આવ્યું સમજાણ કાંઈ અર્થાત એ નિયમ છે કે તપસણી વિના નિશ્ચય સમીક્ષાની પ્રાપ્તિ થતી જ નથી જાણો વ્યવહાર મુનિ પણ અંગીકાર કર્યા વિના નિશ્ચય સ્વરૂપની સ્થિરતા થતી પેલો વ્યવહાર લેશે ને વિકલ્પ આદિથી પછી સ્વરૂપમાં રમે ત્યારે એને નિશ્ચય ચારિત્ર થાય છે સમજાણું કાંઈ તેથી મોક્ષના પુરુષે હવે તપ ધારણ કરવું મને પણ લેવું છે એમ કેમ નોંધ એમાં નથી આપણે નાખી જેને નાખી ને નાખી જો ને એ નાખી જ ને ચારિત્ર તો વિતરાગતા છે અને તે નિજ શુદ્ધાત્માના આશ્રય પ્રગટે પણ ત્યાં તે કાળે વ્યવહાર ચરણ કેવું હોય તે બતાવવા તેને વ્યવહાર નહીંથી કારણ કહ્યું રાગ છે તે બાધક જ છે પણ તેથી ભૂમિકાને યોગ રાગ તે ગુણસ્થાનનો નાશક નથી એટલો મેળ બતાવવા માટે ઉપચાર વ્યવહાર નિરૂપણની રીત છે ઉપચાર કોક વ્યવહારની રીત છે રાગ કરતા કરતા નીચેના ચારિત્ર થાય નહીં એમ પ્રથમથી નિસંદેહપણે પ્રસિદ્ધિ કરવી જોઈએ એવું લખ્યું છે ને નજરે બચાવ લખ્યો છે એમ કે ને આમાં એમ કે એમ બચાવ લખ્યો મારે છે વાત પૂરી છે કે પહેલું જે વિકલ્પ જે આવે સમ્યક દર્શન હોય ને સાવક હોય પેલો વિકલ્પ આવે કે હું ચારિત્ર લઉં એ ગુણસ્થાનમાં ગુરુ પાસેથી વ્યવહાર ચારિત્ર અંગીકાર કરે એ અંગીકાર રાજી પણ એને વ્યવહાર ક્યારે ખરેખર કહેવાય કે જયારે સ્વરૂપમાં ધ્યાનમાં થઈને અપ્રમત ગુણસ્થાન આવે ત્યારે એટલે ઉતરાવેલા વ્યવહાર વિકલ્પને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે હવે અટપટી વાત હું સમજાણું કાંઈ ચોથે પાંચમે ગુણસ્થાને પેલું કંઈક સાતમું આવી જાય એમ ન હોય અંગીકાર કરે ત્યારે તો વ્યવહારિક અંગીકાર, સર્વસાવધ યોગ નો ત્યાગ, અશુભ યોગ નો ત્યાગ એમ કરીને વ્રત લે અંગીકાર. ગુરુ પણ એમ આપે, પણ પછી અંદર જયારે સ્થિર થાય, સ્વરૂપ ના ધ્યાન માં સ્થિર થાય, ત્યારે તેને સપ્તમ ગુણ સ્થાન પહેલું પ્રગટ થાય, ત્યારે તેને ઓલું વ્યવહાર ચારિત્ર ને વ્યવહાર વિકલ્પ ને વ્યવહાર તરીકે કહેવામાં આવે. સમજાણું કાંઈ? પછી વ્યવહાર થી નીચે પાયનો એમ પણ વ્યવહાર નહીં થી કહેવામાં આવે. ખરેખર તો અંદર શુદ્ધિની વૃદ્ધિ કરીને એકાગ્ર ધ્યાનમાં લીન થાય પેલો મુનિ. મુનિપણું તો સપ્તમ ગુણ સ્થાન ધ્યાનમાં આવે જ પહેલું. સપ્તમ ગુણ સ્થાન સમજાય છે? દુર્યંગી મોફ એવું જાણી પાણું એમનીમાં ધ્યાનમાં. પછી વિકલ્પ જે બાકી રહે છે બુદ્ધિ, એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે. એવું સ્વરૂપ છે કે જગતને બહારથી લઈ લેવું છે અને અંતરની વસ્તુનો આશ્રય કરવો નથી. એ મળે એમ નથી, ક્યાંથી મળે? પણ જેમાં હોય એમાંથી મળે. કે રાગમાં છે ચારિત્ર, ભગવાન આત્મામાં છે. આ તો વિતરાગ ભાવ પીડ્યો છે. સમરસ ભાવ એટલે જ્ઞાન સ્વભાવ એમ ચારિત્ર સ્વભાવ. ટીકાઓ ટીકા ચારિત્ર સ્વભાવ કે સમરસ સ્વભાવ એ ટીકાઓ પીડ્યો છે. એમાંથી એનું અવલંબન કરે તો સમય જ્ઞાન ને ચારિત્ર થાય. અહીં તો સાવકે પણ આની ભાવના કરીને યથાશક્તિ મુનિ પણ હું ભાવના આપે એમ જ ઉત્કૃષ્ટ વાત કે નહીં જાય છે. બાય અને અંતરંગ એવા ભેદથી તો બે પ્રકારનું છે. પહેલા બાય તપના બે ભેદ બતાવે છે. જો નિમિત હોય છે ને વ્યવહાર એની વ્યાખ્યા કરે. અણસણમ ઔમૌદર્યમ વિવિક્ત શૈરાસનમ દસ્યાગ કાય ક્લેશો વૃતિ સંખ્યા નિષેવ્યમ ઇતિ તપો બાહ્યમ વૃતિ સંખ્યા. એની ટીકા. અનશન તપ ઉપવાસ દ્વારા ચાર પ્રકારનાનો ત્યાગ કરવો એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત આત્માના ભાન સહિત એની ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો એને અનશન તપ કહેવામાં. ખાદ્ય ખાવાયું વસ્તુ, સ્વાદ્ય સ્વાદ કરવાના, લેય લે પીવાના, ઈચ્છા નો પ્રકારનો ત્યાગ કરવો. ઈચ્છાનો ત્યાગ કરીને એનો ત્યાગ કરવો એને પરનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. આત્માના અમૃતના અનુભવ માટે એ ચાર પ્રકારના ઈચ્છાનો ત્યાગ તેને ચાર આહારનો ત્યાગ એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? પરનો ત્યાગ ક્યાં કરી, શું કરી શકે? હતો જ કે અંદર એ તો અહીં અડતું નથી, લીધું નથી, છોડ્યું નથી, ને દે કોણ એને પાર નહીં. પણ એના નિમિત્તે જે ઈચ્છા થતી હતી એ ઈચ્છાને સ્વરૂપની એકાગ્રતા દ્વારા છોડી છે તો એને ચાર છોડ્યા એમ વ્યવહારે અસદભૂત વ્યવહાર નહીં થી એ કથન કરવામાં આવે. સમજાવું કાંઈ? આત્મામાં ગ્રહણ ત્યાગ રહિત તો એનો સ્વભાવ છે. પર વસ્તુનો ગ્રહણ કે ત્યાગ રહિત, ત્યાગ ઉપાદાન સુનત્વ શક્તિ. ત્યાગ ને ઉપાદાન, પર વસ્તુનો ત્યાગ કરો, પર વસ્તુને ગ્રહવી ઉપાદાન એટલે ઉપાદાન ઉપાદાન છે ગ્રહવી. પર ગ્રહણ ને ત્યાગ એ આત્મામાં છે જ નહીં. ત્યાગ વિનાનો આત્માનો ગુણ છે. ધર્મ ત્યાગનો ભાવ જીવમાં નથી. સમજાણું કાંઈ? ત્યાગ ઉપાદાન સુનત્વ શક્તિ પર રજકણોનો ત્યાગ અને રજકણોનું ગ્રહણ એનાથી શૂન્ય એવો આત્માનો સ્વભાવ છે, ગુણ એવો આત્માનો છે. પરને છોડવું કે ગ્રહવું એવો કોઈ ગુણ નથી, ગુણ નથી તેની પર્યાય પણ એવી નથી. પણ પરના ત્યાગ જણન રહિત એવો ગુણ છે તો એ ગુણનો ધરનાર આત્મા એનો અવલંબન કરવાથી પર્યાયમાં પરના ત્યાગ જણન રહિતની નિર્મળ પર્યાય થાય તેને ખરેખર પરનો ત્યાગ કર્યો એમ વ્યવહારે કહેવામાં આવે. ભાઈ આ બધી વાતો બહુ સમજવી પડશે એવડા એમ છે. રૂપિયાના લાભમાં એવું થઈ જાય ને જ્યાં પાંચ પાંચ લાખ થાય, દસ લાખ થાય, ત્રણ લાખ થાય, ગુણમાં નથી. દુઃખ થયું છે, દુઃખ થયું છે, કારણ કે એના પર લગ જાય એટલું દુઃખ આપણું થશે. આ તો નિરાકુરતા ભગવાન આત્મા છે, ભગવાન આત્મા નિરાકુર સ્વરૂપ છે. પરમાત્મા સર્વજ્ઞ પરમેશ્વરે એમ કહ્યું ને જોયું છે, કહ્યું ને જોયું એટલે કે એવો છે એવું કહ્યું છે એમ. સમજાણું કાંઈ? એમ અંતર જો ભગવાન અનાકુર સ્વરૂપ છે, પ્રભુ આનંદ સ્વરૂપ છે, એમાં આકુરતાનો વિકલ્પ પણ નથી. પરના ગ્રહણ ત્યાગની વાત ક્યાં રહી? સમજાણો કાંઈ? કહ્યું ગણસન હોય. બીજો ભેદ અમુદ્રિય તપ, એટલે એકાસન કર્મ, એક 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 આસન બે, ભોગથી ઓછું ખાવું, અમુદ્રિય ઉદરને ઓછું કરવું, ઉદરને ઓછું રાખવું, એ ઓછું રાખવું એ નિમિત્તનું કથન છે. એમાં એ જાતની ઈચ્છા ઘટાડી પાર્થિવ પૈસા તો એવી આવે, વ્યવહારના કથન ચરણાન યુગમાં શું આવે? ઉદર ને કાં ભૂખથી ઓછું ખાવું, ઠીક ખાઈ શકે છે. એનો અર્થ કે અંદર જે રાગ હતો ને ખાવામાં, એને ઓછું ખાવામાં રાગની ઘટાડો કર્યો, એને અમુદ્ર કર્યું, પેટને ઊણું રાખ્યું એમ કહેવામાં. અરે સમજે નહીં, શું જાણો? ભૂખથી ઓછો બે પ્રકારનું તપ દ્વારા કર્મની નિદ્રા થાય, જોયું? એ કર્મની નિદ્રા થાય છે એટલે કે આત્મા એ નિમિત્ત દ્વારા, નિમિત્તથી વાત કરી. બાકી તો સ્વરૂપમાં આનંદમાં રહેતા એ પ્રકારની ઈચ્છાનો નાશ થતા એ પ્રકારની દશા થાય છે એને નિમિત્તે નિદ્રા થાય એમ કહેવામાં આવ્યું. ખરેખર તો પોતાના આશ્રય જે તીર્થતા થઈ એનાથી નિદ્રા, તપસાદ નિદ્રા હોય છે ને, ભાષા બોલી વ્યવહાર નહીં હોય છે. સમજાણો? એક આસન ખાવું, એક આસન એક જ ખાવું, ભૂખથી ઓછું ખાવું, ધ્યાનની પ્રાપ્તિ થાય અને લાભનું કામ છે. એવો આહાર ઓછો લેવાથી વૃત્તિનો થોડો ઈચ્છાઓ રોકાય છે, બહારમાં નિંદ્રા ઓછી આવે. સમજાણું? નિંદ્રા મટે છે, ધ્યાનની પ્રાપ્તિ થાય છે, સ્વરૂપમાં સ્થિર થવાની અનુકૂળ પડે છે. નિમિત્તની વાત છે હોય. સમજાણું કાંઈ? આહાર ઓછો હોય તો અંદર એકાગ્ર થવાને, પ્રમાદ થવાને હરકત એ છૂટી છૂટી જાય છે. અંદર એકાગ્ર થાય, પેટ ઓછું હોય, નિંદ્રા મટે છે, પેટ બહુ ભરેલું હોય ઝોલા આવે, પેટ સારી રીતે ભર્યું હોય અત્યારે હવાર માં આપણે ઠંડી હવા આવે જો પછી આંબલતા ઝોલા આવે. આંખું ભારે થઈ જાય, ઓછું પેટ હોય એવો એ રાગની મંદતા કરવાની પેટ એવા સમજાવું કાંઈ તો એને નિંદ્રા મટે દોષ ઘટે એ જાતનો પ્રમાદનો દોષ અને સંતોષ થાય. સ્વાધ્યાય કરવામાં મન લાગે કઈ એ દલાલ છે ને બે બે ભાષા બોલી હતી. ખરેખર એટલે કે એને આત્માનું દર્શન જ્ઞાન તો છે પણ આ પ્રમાણે રાગ મંદ કરવાથી આ એટલું નથી એમાં નિમિત્તમાં પ્રમાદ ન થાય, નિંદ્રા ન થાય, ધ્યાનમાં એકાગ્ર થવાનો એને પ્રસંગ છે. સમજાણું કાંઈ વ્યવહારથી વાત છે કે નહીં? સ્વાધ્યાય કરવાનું મન લાગે ઓછું પડ્યો બરાબર એ કરે ત્યારે બધા નિમિત્ત કહેવામાં આવે. શું છે એવી વાત છે. પછી વિવિધ સેનાસન જ્યાં મનુષ્યનું આવાગમન ન હોય એવા એકાંત સ્થાનમાં વાસ કરવો, પગર ન હોય પગર માણસ આદિન નહીં જેથી પોતાના અંદરમાં ચિત્ત લાગુ પડે, અંદરમાં એકાગ્ર જાણો. આ બધું સમ્યક દર્શન જ્ઞાન સહિત અને શ્રાવકના વ્રત લીધા છે એ સહિત આવો ભાવ એને પ્રગટ કરવો ચારિત્રનો તપનો નીચેને ગાવાનો એમ વાત કરો. કરવા માંગે રસ ત્યાગ એ દૂધ દહીં ઘી હાકર તેલ એ પાંચ રસનો ત્યાગ અને મીઠાનો તેમજ લીલોત્રીનો પણ ત્યાગ. મીઠું સમજા ને, મીઠું એટલે તમારે લવણ કે અહીં મીઠું. જો કે રસ તો પાંચ જ છે તો પણ ઇન્દ્રિય સંયમની અપેક્ષા એ સાથેનો ત્યાગ કરવો, મીઠું અને લીલોત્રી બે પીળવીને. એટલે રસ પાંચ પ્રકારનો છે સમજાણો. એના ત્યાગનો ક્રમ વ્યવહાર નહીં કરતો. મીઠું રવિવારે મીઠું છોડવું એમ કે છે એ આવે છે વ્યવહાર મીઠમાં. હાથ ભારજન હાથ હાથ નર્સ રવિવારથી શરૂ થયું છે. જેને લવણ લવણ આત્માના દર્શનને જ્ઞાન ભાનપૂર્વક ઈચ્છા નિરોધપૂર્વક આ જાતનો ત્યાગ એને રવિવારે આમ એ વ્યવહારથી વાતો થઈ જો ને. રવિવારે મીઠું છોડવું મારે લીલોત્રી એમ આગળ, મંગળવારે આકાર, બુધવારે ઘી છોડવું, ગુરુવારે દૂધ, શુક્રવારે દહીં, શનિવારે તેલ, એ રવિવારના દિવસથી શરૂ કરવું જોઈએ. એ વાત વ્યવહાર થી સાત વાત છે ખરો ને, સાત ગ્રહ છે ને ઈશાબ, ચંદ્ર સૂર્ય આદિ આવે છે એ હિસાબ નિમિત્તથી વાત કરે. છોડ હાથે છોડ એક દિવસમાં એમાં હું છે એમાં હું નથી, પણ કદાચ હાથનો ત્યાગ ન કરી શકે એમ છે તો એક એક રસ ક્રમે ક્રમે રસની રસનો રાગ છોડવો, એ જાતના રસનો રાગ છોડવો, અરાગી પરિણામ પ્રગટ કરવા એમ વાત છે. હું ગાય એ વડે એમ નહીં ક્યાંય રહી. અહીં તો રાગ ઘટાડવા માટે વાત છે. આત્મામાં ખીર થવામાં નિમિત્ત પણ થતા આવું હોય છે એની વાત છે. છળ કપટથી કરે એ નહીં વસ્તુ, મીઠું ખાઈને રહો ખૂબ ખાય, કેરીનો રહો જાણે કેરીનો રહો અને પૂરી ઉડાવે હારી પેટ ભરી નાખી એની વાત કઈ. એ તો કઈ આત્માર્થી છે, આ તો આત્માર્થીનો આત્માર્થ પ્રયોજન સિદ્ધ થવામાં આવા સાધન હોય એમ વાત છે. આ રહી ગયું, એકનું ઓલું મૂળ રહી ગયું. જાનભાઈ અમારે ભાઈ મહિનો માં એક મહિનામાં એવું થયા હતું, વિવાહ આ ચાર મહિનામાં થાય ને, વરસાદ નું પાક એક મહિનો લૂખું ખાય એમ ખાતા એમ ઘી નોખલી એને ઠેકાણે આથણા લઈ એને ઠેકાણે મળી ગયા રસનો ટાણો કેરીનો રસ લઈ આ રીતે જ્યાં આવતો ગોઠવે. પણ આ તમે કરો છો આમાં રસનો ત્યાગ ક્યાં એવું કીધું તમારે? આ તો મારે બધું વીતેલી ગણતરી પાંત્રી વર્ષ પહેલા આમાં શું તમે એક મહિના પછી અમારે ઘેર એમાં બચાર એવા બધી કથા. ગાંધી આપણે ઘી ન છોડવું, આપણે ઘી લઈશું પણ આપણે સ્વાધ્યાય બહુ કરવી નથી એમ કહેતા. બહુ બધી કથા ના પ્રેમ હોય હિરાજ મહારાજ ને જોયા કઈક નહીં. હિરાજ મહારાજ આવ્યા હતા તમારે 71 માં આવ્યા હતા વડા જુનાગઢ જવું છું ને નવદીશ કરો ને એ ચૌદ બે ભલે કરે આપણે બે એમ કે એકલા નહીં ખાઈ શકે કાંડી આપણે બે થી જીશું આપણે ઘીની છૂટ રાખી પણ સ્વાધ્યાય આપણે વધારે કરી એ લોકો સ્વાધ્યાય નહીં કરે. બહુ બીજા બદ્રી બિચારા આવા ના સત્વની તો આ વાત હતી જ ક્યાં. આપણે એક મહિનો સુધી બીજું કાંઈ ન દેવું, ઘી એક લેવું પણ એના બદલે હંમેશા 1000, 1500, 2000 શ્લોકની સ્વાધ્યાય કરે. આપણે બધું ઘણું વીતી ગયું છે, બધું 35 54 નું બરાબર પણ એ બધું બહારથી માની લઉં કે આ બધી તપ છે ને આ બધી નિદ્રા છે. સમજાવું કાંઈ ખબર નહીં. અહીં તો આત્માના દર્શન પૂર્વક જ્ઞાન પૂર્વક અણુવ્રત વાળો જીવ આવી ભાવના આવા ત્યાગને માટે ભાવના કરે એમ કે છે. હા સમજાણું કાંઈ આ વ્યવહાર નો હું આવે ને તો કે કાય ક્લેશ શરીરને પરીક્ષા ઉપજાવીને પીડાસન કરવી તેનું નામ કાય ક્લેશ છે. શરીરને પરીક્ષા ઉપજાવી એનો અથક આર પાણી ઘટાડી અને શરીરને ક્રશ થાય એને કારણે પીડાસન કરવી સમજાય છે. એટલે કે જે પ્રતિકૂળતા થાય ને ક્ષમતા ભાષણ એનું નામ કાંઈ છે. આ કલા ક્લેશ નો અભ્યાસ કરો છો એને કઠોર ઉપશમ કરવાની શક્તિ પહેલેથી જાતનો અભ્યાસ હોય તો આગળ પરિસર પ્રતિકૂળતા આવે એ વખતે ક્ષમતા રાખવાનો સ્વભાવ પ્રયોગ ઉત્પન્ન થાય. નહીતર તો અકસ્માત કરવો કંઈ આવ્યું આખો ઉપસર્ગ તો એ વખતે અભ્યાસ નહીં હોય આકુરતા થઈ જશે એમ કે છે. આપો પોતાને કરવાની વાત છે, આ તો કઈ છેતરવું છે આ કરવું છે આ કરવું છે એની વાત આ છે નહીં. સમજાણું શરીર સાથેનો મૂતભાવ ઘટે છે અને રાગનો ભાવ જો વાતી છે. શરીરમાં પ્રતિકૂળતા આવતા મમતા આશક્તિ ઓછી થાય. આશક્તિ ઓછી હો દ્રષ્ટિમાં તો છે નહીં એનો ત્યાગ છે બધો. આશક્તિ ઓછી થાય વ્રતિ સંખ્યા વ્રતિની મર્યાદા કેટલી જેમ કે આજે મને આવું ભોજન મળે તો હું આમ કરીશ ફલાણાનો ઘઉંનો જ મળે તો હું ફલાણાનો કે નહીં કોઈને હો અથવા આટલા ઘરે ભોજન જઈશ વગેરે પણ નિયમ કરી લેવો. આ રીતે 6 પ્રકારના બાહ્ય તત્વનું નિરૂપણ કર્યું હવે અંતરંગ તત્વનું નિરૂપણ કરે છે. વિનયો વયા વ્રત્યમ પ્રાયચિતમ તથેવ ચ ઉત્સર્ગ સ્વાધ્યાયો અર્થ ધ્યાનમ ભવતી નિષેવ્યમ તપોઅંતરમ ઇતિ. ટીકા વિનય અંતરંગના તપ 4 પ્રકારનું છે. ટીકા છે ને ટીકા વિનય અંતરંગ તપ એ 4 પ્રકારનું છે. દર્શનનો વિનય, સમ્યક દર્શનનો વિનય, સમ્યક જ્ઞાનનો વિનય, ચારિત્રનો વિનય અને ઉપચાર વિનય જેવા અંતરંગ પ્રકારના વિનયના 4 પ્રકાર છે. જોવા વાત સમજવા જેવી જરી. સમ્યક દર્શન નો વિનય એટલે શું? સમ્યક દર્શન ની પ્રાપ્તિ નો ઉપાય કરવો એ આત્માના અંતર તરફ વળવાની દ્રષ્ટિનો પ્રયત્ન કરવો એ સમ્યક દર્શન નો વિનય છે. એને હોય છે પણ વિનય, એને વિશેષ વિનય છે ને, વિશેષ વિશેષ વિનય ની વાત ને. શરૂઆત ની વાત કરે કરે તો બધી કરે. સમ્યક દર્શન ની પ્રાપ્તિ વિશેષ સુધી નો પ્રાપ્તિ નો વિનય કરવો શુભ સમય તો ક્ષાયક ને માટે નો વિનય કરવો. જેવા સમ્યક દર્શન નો વિનય અંતરંગ તપ આવી ભાવના ધર્મી ને હોય સમૂચે વાતમાં બધું આવે ને. શરૂઆતથી આવશે સમ્યક દર્શન ના મહાત્મ નો પ્રસાર કરવો. જો સમ્યક દર્શન નું મહાત્મ શું છે, એની અચિંતતા શું છે, એનું ફળ શું છે, એવી એનો પ્રચાર કરવો એ પણ એક સમ્યક દર્શન નો વિનય છે. સમજાવવામાં સમ્યક દ્રષ્ટિ જીવની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા. એ સમ્યક દ્રષ્ટિ જીવની વૃદ્ધિ થાય એવા પ્રયત્નો કરવા. ત્રણ થયું, બહુ સરસ વાત લીધી છે એ પોતે લીધી છો લખનારે. તથા પોતાનું સમ્યક દર્શન સદા નિર્દોષ મુજબ ઠીક, પોતાનું સમ્યક દર્શન શુદ્ધ ચૈતન્ય દર્શન વિશુદ્ધિ થઈ છે એને નિર્દોષ રાખવું એ સમ્યક દર્શન નો તપ વિનય કહેવામાં આવે. તો આ પહેલાના ઠેકાણાની પછી બીજાની વાતો પછી કરે જ્ઞાન ને ચારિત્ર ને વ્રતની માટે પહેલું એ લીધું છે. સમજાણું કાંઈ સમ્યક દર્શન નો પહેલો વિનય પ્રાપ્ત નથી થયું હોય એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, પ્રાપ્ત થયું છે તેને નિર્દોષ રાખવાનો પ્રયત્ન કરવો. તો સમજાણું કાંઈ અને એનો જ માચમ પ્રચાર કરવો. સમ્યક દર્શન વિના જ્ઞાન હોય નહીં, સમ્યક દર્શનના ચરિત્ર હોય ને છઠ્ઠા માળશે કે નહીં જ્ઞાન ચરિત્ર શું કીધું? હા પટણ થયેલી જ્ઞાન એ બી જ્ઞાન ચરિત્ર. સમ્યક દર્શન વિના જ્ઞાન ચરિત્ર જુઠ્ઠા છે. સમ્યક દર્શન વિના જ્ઞાન ને ચારિત્ર જ્ઞાન ભણ્યો હોય, નવ પૂરું ભણ્યો હોય તો જુઠ્ઠું, અને પંચમાવર ચોખા પાડતો હોય પણ સમ્યક દર્શન વિના જૂઠો ને જૂઠું. હે આત્મા એ જૂઠો ને ચારિત્રે સદા નિર્દોષ રાખ દર્શન મેં નિરતિચારણું. સમ્યક દર્શન ને નિરતિચાર પામવું, પ્રતિચાર કયા થાય ને પાંચ છોડવા. જ્ઞાન નો વિનય, જ્ઞાન ની પ્રાપ્તિ કરવી, સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ કરવી, જ્ઞાન નો પ્રચાર કરવો, સમ્યક જ્ઞાન નો પ્રચાર. વિકલ્પ છે એમ પણ એને પ્રેમ છે ને એમાં અંતરના સ્વભાવ આશરે પ્રચાર કરવો અંતરનો, બાદમાં વિકલ્પથી વ્યવહારનો. અંતરના સ્વરૂપના આશરે જ્ઞાનનો પ્રચાર કરવો જે નિશ્ચય છે, બહારનો પ્રચાર છે તે વ્યવહાર છે. નિશ્ચય હોય તો વ્યવહાર પ્રચાર કર્યો કહેવાય. સમજાણું કાંઈ સ્વાધ્યાય શાળા લ્યો મહેન્દ્રભાઈ લ્યો સ્વાધ્યાય શાળા બનાવી ને હમણાં સ્ટોડન્ટ મળ સ્મારક હોલ આવ્યા હતા નહીં તમે ત્યાં તમે જયપુર ગયા હતા નહીં વચ્ચે જવું વચ્ચે સ્વાધ્યાય શાળા એવું સ્વાધ્યાય શાળા બનાવે જેથી સ્વાધ્યાય વાંચે તત્વ સૂત્રો સાચાર સ્વનો આશ્રય કરવાનું જેમાં કથન છે એવા સાસુ જેને વાંચવાના સ્વાધ્યાય બનાવવી વૃત્તિ કરવી જાણો વિદ્યાલય ખોલવામાં આવે તેના ધર્મના વિદ્યાલય યુનિવર્સિટી કરે છે ને આ પણ એક એવી ધર્મસભા બનાવે જેમાં બધા આત્માઓ આત્માનો અધ્યાત્મનો જ્ઞાન પ્રસાર પામે અધ્યાત્મ સાંભળે વિચારે મનન કરે એવો વિદ્યાલય ખોલવા પણ આવું એમાં માન આપે ને દુનિયા પૂજામાં માન આપી લો યુનિવર્સિટીમાં 5 લાખ આપે બાર નીકળે જયારે કોઈ નામ લે હા 5-10 લાખ આપે ખાંડી આપી દે તો થાય કેમ પછી અધ્યાત્મ આવશે એમાં નામ તો બહાર આવે નહીં જેને પોતાની આત્માની જ્ઞાનની અંતર સ્વાશ્રી સિદ્ધિ વિશેષ કરી છે એને આવા ભાવ વિકલ્પના હોય છે એમ કે છે એકલા બહારની વાત નથી હો એકલો બહાર નીકળે એટલે તો સ્વાશ્રયનું જ્ઞાન પ્રગટ કરવાની સિદ્ધિ વિશેષ કરે ત્યારે આવા એને ભાવ વિકલ્પના નિમિત્ત રૂપે વ્યવહાર હોય છે એકલો જ માની લે આ બહાર માંથી કે થઈ ગયો જ્ઞાન નો વિનય હા વિદ્યાલય ખોલાવમાં જ્ઞાન યુનિવર્સિટી મારે કરવી જો પૈસા જશે મેં કીધું અહીં તો ભાઈ એક અધ્યાત્મ નું વિદ્યાલય થાય ને મોટું ઈ કી કહો ને યુનિવર્સિટી શું કામ તમારે એ છે ઠીક એમાં અધ્યાત્મની વાત તત્વની વાત સ્વાશ્રય આબું પરાશ્રય છોડવો એવી શ્રદ્ધા એવું જ્ઞાન એવું ચારિત્ર એવું તપ એનો સ્વાધ્યાય એનો સૌ સમાગમ ગુચ્છા ગુચ્છ જેવું શાસ્ત્ર માન ગુચ્છ પડ્યા હોય ને એમ 5-5 માં ગુચ્છ થઈને ચર્ચા કરતી હોય કોઈ અહીં કરતા હોય કોઈ અહીં કરતા હોય એવું એવું મારે શું હોય જાણું ખાય સાચા જ્ઞાનની દરખાસ્તથી સ્વાધ્યાય છે ને કેવું વિદ્યાને ખોલામાં શાસ્ત્રો વહેંચવા જો શાસ્ત્રો પણ એટલા ભાનપૂર્વક ની વાત છો એકલા શાસ્ત્રો શાસ્ત્ર વચ્ચે વહેંચને એમાં તિરપુંજ બાંધે એ અહીં તો વાત આ તો વ્યવહારથી વાત છે ત્યાં નીચે આવું હોય છે જ્ઞાનનો સ્વસંવેદનની વૃદ્ધિ કરે છે ત્યારે એને આવા ભાવ અંદર વિકલ્પના હોય છે એ પ્રસિદ્ધિ કરે છે કંદર જ્ઞાનનું શુદ્ધિ છે એકલી ન હોય ને એકલી પ્રસિદ્ધિ કરે છે એમ કોને પ્રસિદ્ધ વસ્તુ નથી જ્યાં આત્મખ્યાતિ ત્યાં પ્રસિદ્ધ કોને કરી સમજાણું કાંઈ એવી કથની ફેર છે ને ભાઈ હા કે આવું હોય ને તો ઠીક પડે આવું આવે ભાઈ આ તો વાત તો બધી આવે નિશ્ચય સહિતનો કેવો વિકલ્પ હોય કેવો હોય બધું આવે પણ ત્રણ લોકના નાથ પરમાત્મા જો એનો આદર કરવો એ વ્યવહાર છે જો આવે તો ખરો ને હે પરમાત્મા પરમેશ્વરનું જામ બિરાજમાન પરમાત્મા એ વ્યવહાર છે જો વિનય કરો આવે છે ને આ નારી આવીને રહે છે ઓ ભગવાન જેને વાણી આપણે જામ બધું આવે વ્યવહાર આવે નિશ્ચયથી આવે ત્યારે પરગ્રહથી કઈ લાભ થાય નહીં અરે અરે વાણીથી લાભ ન થાય એવા દીવ ધ્વની ક્યાં કરતી કરે છે હા 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 સમજાણું કાંઈ પરમાત્મા પ્રકાશ સમજ દીવ ધ્વની મુનિઓની વાણી એવું શું થયા એવું થરાતું નહીં હા કાંઈ પણ આત્મા નહીં જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં તાકાત છે હા એવું આવે અહીં કઈક શાસ્ત્ર માં બુદ્ધિ જગ્યા લગાડી વિચારની છે એ આવે શાસ્ત્ર માં કારણ કે બુદ્ધિ આત્માની છે ને શાસ્ત્ર માં જેમ રોકાય છે એ ફૂલ બંધાય છે સમજાણો એમ જયારે નિશ્ચયનું યથાર્થ તું કેમ હોય ત્યારે એમ આવે વ્યવહારે વાત કેવી ત્યારે કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરો બહુમાન કરો પણ એની મર્યાદા એની હજુ હોય છે હા જાણો એ બધો જ્ઞાન વિનય છે. જ્ઞાન નો વિનય કીધો વૈચારિક ની વ્યાખ્યા.